તારીખ 21/6/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભરૂચમાં પ્રવચન.
પદાર્થ નિર્ણય એટલે સ્વરૂપના ભાવ ભાષણ સુધીનો વિષય છે. આખા પત્રમાં મુમુક્ષુતાથી માંડીને ઉત્કૃષ્ટ મુમુક્ષુતા સ્વરૂપનું ભાવ ભાષણ થાય ત્યાં સુધીનો વિષય છે. પણ જેને હજી મુમુક્ષુતા જ પ્રગટ ન થયું હોય, એટલે લક્ષ્ય જ ન થયું હોય પૂર્ણતાનું, એને ઉપરની વાતો તો જાણવાની છે. તો ઉપર શું શું બને છે, સીધું પ્રયોજન એને નથી. દરેક મુમુક્ષુને પોતાને જે ભૂમિકામાં પ્રવેશ કરવો છે અથવા પહેલનું કદમ જ્યાં માંડવું છે એનું સીધું પ્રયોજન છે. એ સિવાયની બાકીની ઉપરની ભૂમિકા અને ઉપરની દશાની જેટલી વાતો છે એ બધી માત્ર જાણવા માટે આવે છે. ઉપર આવું ભાવ થાય છે પણ એથી કંઈ એને વર્તમાનમાં એ ભૂમિકા સાથે કાંઈ પ્રયોજન, એ દશા સાથે કાંઈ પ્રયોજન હોતું નથી, એટલું સમજવાનું છે. એટલે જે પત્ર ચાલી ગયો આપણે એની અંદર જે મૂળ વાત છે એ ચાલી ગઈ, અને એની બધી જે વાત છે એ તો ઉપરની ભૂમિકા વાળાની છે. પ્રયોજનભૂત વાત તો શરૂઆતની છે કે મુમુક્ષુતા આવવી જોઈએ. સર્વથી મોટો દોષ અહીંયા કૃપાળુ દેવે એ ગણાવ્યો છે કે આ જીવને મુમુક્ષુતા જ ઉત્પન્ન નથી થઈ. ખરી મુમુક્ષુતા નહીં આવી હોવાને કારણે, ખરી મુમુક્ષુતા નહીં આવી હોવાને કારણે જીવને મોક્ષ માર્ગ સુધી પહોંચવાનું બન્યું નથી. એ જ એનો મોટો અપરાધ છે. બાકી એને શું કર્યું ને શું ન કર્યું એ બધી વાત ગૌણ છે. એની આગળ અનેક પ્રકારના પુણ્યના શુભભાવ પણ કર્યા, અનેક પ્રકારના અશુભ ભાવ પણ જીવે કર્યા, એના ફળ ભોગવતો રહ્યો. પણ જ્યાં સુધી ખરી મુમુક્ષુતા ન આવે ત્યાં સુધી સંસાર પરિભ્રમણનો જે ચક્રાવો છે એ વમળમાંથી છૂટો ન પડે. વમળ સમજો છો, પાણીનું ચક્કર હોય છે, પાણીનું ચક્કર એને વમળ કહે છે. નદીમાં દરિયામાં વમળ થાય છે, એમાં જો હોડી આવી ગઈ હોય, વહાણ આવી ગયું હોય તો એટલું ચક્કર 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 ફરે, ગોળ ગોળ સરવાળે ઊંધું પડીને ડૂબી જાય. એમ પરિભ્રમણના ચક્કરમાંથી યથાર્થ મુમુક્ષુતામાં આવે ત્યારે એ ભમણમાંથી છૂટો પડી જાય ભલે, અને પછી કિનારે આવતા ટાઈમ લાગે છે પણ એક વાર ભમણમાંથી છૂટો પડી જાય. અને એ મુમુક્ષુતા એટલે પૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય. પૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય અંતઃકરણની શુદ્ધતા વિના કોઈને બંધાતું નથી. શુદ્ધ અંતઃકરણથી જેને આત્મકલ્યાણ કરવું હોય અને એ સિવાય બીજું કોઈ અંદરમાં ભાવ ન હોય તો એ પૂર્ણતાનું લક્ષ્ય બાંધી શકે, નહીતર પૂર્ણતાનું લક્ષ્ય બાંધી ન શકે. એમાં પણ જેને તીવ્ર વિષમ પરિણામથી આ હોય એને તો અંતઃકરણની શુદ્ધિમાં આવતા આવવા માટે જીવવું પડે છે. પરિભ્રમણની ચિંતના કરો કે પૂર્ણ શુદ્ધિમાં આવવાની ભાવના કરો, કે તો એક નેગેટિવ ને પોઝિટિવ સાઈડ છે, એકબીજા સાથે સંકળાયેલી છે. પણ લક્ષ ન બંધાતું હોય એનું કારણ અંતઃકરણની શુદ્ધિ નથી, અને શુદ્ધિ નથી તો જીવ ક્યાંક ને ક્યાંક વિષમ ભાવોની અંદર પકડાયેલો છે. એ વિષમ ભાવોથી મુક્ત થવા માટે ઘણો પરિશ્રમ પડે, વિઘ્ન આવે, દૂર ન આવે, ઘણી વ્યથા ઉત્પન્ન થાય, ઘણું મંથન ચાલે, અને અંતઃકરણની શુદ્ધિ યથાર્થ માત્રામાં થાય ત્યારે સહેજે સહેજે એક નિર્ધાર છે, પૂર્ણ શુદ્ધિનું લક્ષ્ય શું છે, એક નિર્ધારના પરિણામ છે. એક જીવ નિશ્ચય કરી લે છે, જીવ એક એવો જોરદાર નિશ્ચય કરે છે કે મારે એક કણ પણ મલિનતાનો ન જોઈએ, પરિપૂર્ણ શુદ્ધતા મને જોઈએ, અને એ જ મારું ધ્યેય છે, એ જ દિશામાં મારે ચાલવું છે, બીજી દિશામાં એ પગલું મારે ભરવું નથી, અને કોઈ પણ ભોગે એ કરવું છે, એટલી તૈયારી આવે કે કોઈ પણ ભોગે કરવું છે ત્યારે એને ફોર્સ આવે છે. કોઈ પણ ભોગે આધિ વ્યાધિ ઉપાધિ ગમે તે થઈ જાય, હા, મલિનતા ભોગ્રમણ નું કારણ, મલિનતાના ફળમાં ભવ થયા કરે, એક ભવથી બીજો ભવ, બીજા ભવથી ત્રીજો ભવ, મલિનતા અનાદિથી થઈ રહી છે, અને એનું કારણ પોતાના સ્વરૂપનું અજ્ઞાન છે. મૂળ સ્વરૂપ જેવું છે એનું જે અજ્ઞાન છે અથવા અજાણપણું છે, અને એની અવેજીમાં જે મિસકોન્સેપ્ટ છે કે જે જે ચાર ગતિની પર્યાય ઉપજો એવો હું છું, એ જ ખરેખર હું છું એમ માનીને જે ચાલ્યો પરિણમનમાં, એને અનેક પ્રકારની મલિનતા ઊભી કરી. બુદ્ધિ કરી, સુખ બુદ્ધિ કરી, અને પોતાને વિશે ખોટી કલ્પના કરી, જેવા સ્વરૂપે છે એનાથી અજાણ રહ્યો, અને જે વર્તમાન પર્યાય પ્રાપ્ત થઈ એવો હું છું, એવડો જ હું છું એવું માની, અને બધી ફરજ ઊભી કરી. મનુષ્ય તો શું, મનુષ્યને યોગ્ય ફરજ છે, ફરજ તો શું, જીવનો મોહ હોય છે ખરેખર, ફરજ તો નામ માત્ર છે, પણ ખરેખર જીવને મોહ હોય છે, એ પ્રકારનો પોતાનું સ્થાન જે છે એ સ્થાનનો, અને સામે વ્યક્તિનું જે સ્થાન છે, બે વચ્ચે સંબંધ છે એ મોહને લઈને છે. ખરેખર એવું કોઈ આત્મા ને કોઈ આત્મા વચ્ચે કઈ નથી, જગતના પરિભ્રમણના વંટોળમાં ચડેલા આત્માઓ ક્યારેક કેટલાક આત્માઓ કેટલાક સમય સુધી કોઈ એક ક્ષેત્રે સાથે રહીએ છીએ, એમાં એ વળગી પડે છે કે આ મારા છે ને મારે કદી છોડવા નથી, છોડતી વખતે એને બહુ ઘણું જ દુઃખ થાય છે, એ તો આવ્યા હતા એના કારણે, એને જાય પણ એના કારણે. આજે તો એને પ્રીતિથી પ્રેમથી મારા કહે છે, એ જ આત્માઓને તે ભૂતકાળમાં કે ભવિષ્ય કાળમાં તીવ્ર દ્વેષ્ટિ પણ એની સાથે વર્તન કર્યું છે. એટલે કલ્પના છે. દ્વેષ કર્યું ત્યારે દ્વેષની કલ્પના, રાગ કર્યો પ્રીતિ કર્યું ત્યારે એની કલ્પના. અનુસંધાન એમ છે બે વચ્ચેનું કે જો અંતઃકરણની શુદ્ધિ ન હોય તો પરિભ્રમણની ચિંતના ચૂર્ણા આવે. અને અંતઃકરણની શુદ્ધિ તો હોય તો સવાલ જ નથી ઊભો થતો કે તો આગળ નીકળી ગયો હોય લક્ષ બંધાઈને. એટલે જે અંતઃકરણ શુદ્ધ થવા માટે ચિંતના આવે છે, ઝૂરણા આવે છે, એ ગાળે છે, અશુદ્ધિને ગાળે છે એમ છે. એટલે એકવાર એ આપણી જરૂરી ખરી, એમ કે અનાદિની જો શુદ્ધિ જ હોય અંતઃકરણની, એવું તો કોઈને હોય નહીં, એવું કોઈને ન હોય. હા, એને અશુદ્ધિ થોડી હોય ને ઘણાને બહુ જામેલી હોય, ઘણાએ તીવ્ર રસ્તે પરિણામ કર્યા હોય, મંદ રસ્તે પરિણામ કર્યા હોય, એ વાત બનવા જોગ છે. એટલે એની માત્રામાં ફેર પડે, કોઈને ખૂબ આવે વેદના, કોઈને ઓછી આવે, એવું બને. પણ આવે જ નહીં એવું ન બને, એ સ્ટેજમાં તો એને પસાર થવું જ રહ્યું એમ. માર્ગનો જે ક્રમ છે એ એટલા માટે બરાબર સમજવો જરૂરી છે, આપણે ક્યાં ઊભા છીએ ખબર પડે. આપણે ક્યાં છીએ, એ ક્રમથી કેટલા દૂર છીએ, કે કેટલા સમીપ છીએ, કે ક્રમમાં આવ્યા છીએ કે નથી આવ્યા, એ તો સમજણ વગર તો ખબર પડે. બીજાને ખ્યાલ આવે નહીં આવે એથી એમ આપણે શું મતલબ છે? માનો કે કોઈને ખ્યાલ આવ્યો તો એથી આપણને શું ફાયદો છે, નુકસાન છે? ને ફાયદો છે ને નુકસાન છે. એક ધ્યાન રાખવાનું કે કોઈ પણ ક્રમમાં આવ્યા હોય અને એના કોઈ વખાણ કરે ત્યારે થોડીક સાવધાની રાખી દેવાની, કે મારામાં કાંઈ નથી ને આ વખાણ થાય છે, નહીતર પાછું એ સ્ટેજ થયેલું જોતા બહાર નહીં લાગે. ત્યાં થોડી યથાર્થતામાં તો સાવધાની આવે જ છે, પણ જો ન આવે એ વખતે અયથાર્થતા હોય અને ન આવે તો પછી ગાડી ગબડી જાય. તો કોઈ પણ સ્ટેજે વર્તતા હોઈએ, બીજા મુમુક્ષુની સાથે ચર્ચા કરવામાં તો ખ્યાલ આવવાનો કે ભાઈ મને તો આમ થાય છે, મને તો આમ થાય છે, શું કોઈ વખત સીધું જાણવા મળે, કોઈ વખત આડકતરું જાણવા મળે, તો જેથી નીચેવાળા હોય એ પ્રશંસા કરે, ઉપરવાળા તો અનુમોદન કરે કે ચાલો આવ્યા છે તો આવવા દો, આગળ આવવા દો, ભલે આગળ આવે. નીચેવાળાને તો થોડી પ્રશંસા કરવાનો પણ ભાવ આવે, એવી પ્રશંસા સાંભળીને બરાબર જાગૃત રહેવું. એ ભલે મારી વાત ગમે તે કરે, પછી મારે આગળ વધવાનું ઘણું બાકી છે. એ રીતે થોડુંક ધ્યાન રાખવું, નીચેવાળાનો ખ્યાલ આવશે, ઉપરવાળાનો ખ્યાલ આવશે, બધું થશે ખરું, પણ એમાં યથાર્થતા હોય તો વાંધો નહીં આવે. યથાર્થતા નહીં હોય તો ક્યાંક પાછી ગડબડ થવાની સંભાવના ખરી, કેમ કે હજી આ બધી ભૂમિકામાં બહુ કાચી પરિસ્થિતિ હોય છે, ગમે ત્યાંથી ઇન્ફેક્શન લાગતા વાર લાગે નહીં. જેમ બાળકને રેઝિસ્ટન્સ પાવર ઓછો હોય શરીરનો, તો જરાક ઠંડી ગરમી વધે ત્યાં એને ઠંડી સરદી ગરમી થઈ જાય, વાતાવરણમાં ફેરફાર થાય ત્યાં એને અસર થઈ જાય છે. એમ મુમુક્ષુને પણ વાતાવરણમાં ફેરફારતા અત્યારે કયા વાતાવરણમાં કેટલી અસર લઈ લેશે, જાગૃત એનો એ પણ એક પાત્રતાનું લક્ષણ છે કે જીવ પોતે જાગૃત રહે છે, એને એક ખ્યાલ છે કે હું તો નવજાત શિશુ છું. એને જ્યાં ખ્યાલમાં આવે છે હું મારો જન્મ નવો થયો છે, હજી શરૂઆત જ છે મારી, એટલે નવો જન્મ થયો છે. નવજાત શિશુને બહુ સંભાળવો પડે, એટલું જો ખ્યાલ હોય વાંધો ન, એ તો પછી વાંધો આવતા વાત નહીં. પૂર્ણતાનું લક્ષ બંધાયા પછી જોખમ ઘટે છે, એ પહેલા જોખમ છે. લક્ષ બંધાઈ ગયા પછી જોખમ ઓછું એટલા માટે છે કે પછી પૂર્ણ થવા માટેનો ફોર્સ બહુ ચાલતો હોય છે, એટલે પરિણામમાં ચડ ઉતર ઓછી હોય છે. ફોર્સથી આગળ વધવા માટે એનો પ્રયત્ન ચાલતો હોય અને એ ફોર્સને લઈને બીજું આડું અવડું કાંઈ ગણતરીમાં લેવાતું નથી. એક લક્ષ્ય, એક જ લક્ષ્ય છે, પૂર્ણ થવું છે, પૂર્ણ થવું છે, પૂર્ણ થવું છે, એક જ લક્ષ્ય છે. કલકત્તામાં શું છે, ત્યાં પણ મંદિર છે, જે વિદ્વાનો આવે ત્યાં એનું વાંચન થાય મંદિરમાં, તો મોટું શહેર એટલે કોઈ ને કોઈ આવ્યા કરે. પછી એને શું કર્યું, બધાને વાંચનમાં જવાનું બંધ કરી દીધું. કોઈને વાંચનમાં, પહેલા બધાને વાંચનમાં જતી હતી, જે આવે એમાં બેસે, જે આવે એમાં બેસે, બધે બેસતા જ હોય છે, એ બેસે. પછી આ લાઈન પકડાણી વાંચન બધાનું બંધ કરી દીધું, એટલે બધા જે મંડળવાળા હતા એને ટપારવા માંડ્યા, ઉંમરના નહીં, મોટા વડીલો હોય, કેમ તું ઉંમર નથી મંદિરમાં સ્વાધીનમાં, કેમ તું આવતું નથી. પછી હવે જેને કે મેં તો નવજાત શિશુ હું, કંઈ મુજે ઇન્ફેક્શન લગ ગયા તો લોકો સમજે નહીં કે આજે હું કહે છે, મુજે ડર લગતા હૈ કે મુજે ઇન્ફેક્શન લગ જાયગા, એસલીએ મેં નહીં આતી હું, લોકો સમજે નહીં કે હું કહેવા માગે છે, તો હું કહેવા માગે છે કે એસા હૈ કે મેરા તો ઇસ લેન મેં નયા પ્રવેશ હૈ. અબ કોઈ વિદ્વાન આવી ગયા, વો સુનને યોગ્ય હૈ કે નહીં સુનને યોગ્ય હૈ, મેરે તો બૂતા નહીં હૈ નાપને કા, મેરે મેં ઉતની શક્તિ નહીં હૈ, પણ મેરા ઉતના ઉપયોગ ભી અભી ચલતા નહીં હૈ. પછી ધૂનમાં ફોર્સમાં પૂર્ણતાના લક્ષ, પછી ફોર્સ આવે ને એટલે પછી ધૂનમાં હોય, એટલે મોટાભાગે પ્રયોજન ભૂત જ બધું ચાલતું હોય, વિદ્વાનોનું વાંચન સમય સારને પ્રવચન સારને હો, એટલે રસ પડે નહીં, પછી મારું કામ નથી, મને કંઈક ઇન્ફેક્શન લાગે છે, મને બીક લાગે છે, બંધ કરી દીધું. હજી ત્યારથી બંધ કરી દીધું, કરી દીધું, કોઈ ને સ્વાદી અમર બંધ ના. એને એની વાત કરી ને પહેલા, એ લોકો દોઢ વર્ષ પહેલા દેવલાલીનો પરિચયમાં આવ્યા હતા, એમ કીધું મારામાં પાત્રતા છે ને અપાત્રતા પણ છે, એમ કે એટલી પાત્રતા છે એમ નથી ચડી જવું, પછી અપાત્રતા પણ છે એમ મુખ શું છે, એને પૂર્ણ પાત્રતા આવે તો જ્ઞાન દશા આવી જાય, પછી પાત્રતા પણ છે ને અપાત્રતા પણ છે, એટલી જાગૃતિ પહેલેથી જ નથી. કેવો રસ આવે,
આયુષ્યમાન
અને ગુરુદેવની કઈ વાત ઉપર એવો વિશેષ રસ? કઈ વાત ઉપર રસાળા છે? મારો પ્રશ્ન જો ગુરુદેવ આત્મ સ્વરૂપ ના રસ થી મહિમા કરતા હોય અને પોતાને રસ આવે તો સારો, કેમ કે એમાં આત્મરસ ગુરુદેવ નો છે, પોતાનો પણ આત્મરસ એની અંદર આવિર્ભાવ થાય એટલે સારી વાત છે. એ આત્મરુચિ પોષણ મળે છે, પોતાની જે આત્મરુચિ એનું પોષણ. ઘણી જાતની વાતો આવે અને જે જે વાતો આવે તેની અસર પણ સાંભળવા બેઠા હોય એને થાય ખરી ઉછાવતા પ્રમાણમાં, બધાને ખરતી ન થાય તો ઉછાવતા પ્રમાણમાં થાય ખરી. પણ એ રસ કેટલી માત્રામાં આવે છે અને એની સામે પોતાના સંસારના પરિણામનો રસ કેટલી માત્રામાં છે એ ક્યારે સમજાય? કે સંસારી કાર્ય કરતી વખતે પણ એ હાજર થતું હોય ત્યારે ગુરુદેવના વચનોમાંથી જે રસ લીધો હોય એ ઊભું થતું હોય તો, પણ એ રસ આવ્યો અને સંસારના પરિણામમાં પાછો રસ લેવા ગયા ત્યારે બધું વિસ્મૃત થઈ ગયું તો આવેલા રસની કોઈ ખાસ કિંમત નથી. પણ એ રસ એટલી માત્રામાં આવ્યો હોય, એટલી વધુ માત્રામાં આવ્યો હોય કે જેને લઈને સંસારિક કાર્ય કરતી કાર્યો ચાલતા હોય ત્યારે પણ એ વાત ઊભી થઈ જાય, અંદરમાં ઉપયોગ બદલાઈ જાય. એટલો રસ આવો જોઈએ, નેચો એ રસના કંઈ મૂલ્ય નથી. શું ઉપર ઉપરથી રસ આવે છે? એની અંદરથી નથી રસ આવતો પણ ઉપર ઉપરથી રસ આવે છે. રસ બે પ્રકાર આવે, ઉપર ઉપરથી પણ આવે અને અંદરથી પણ આવે. ઉપર ઉપરથી આવતો હોય ત્યારે શું થાય, સાંભળીએ ત્યારે સારું લાગે, પાછળ આપણે આપણા કામમાં જોડાઈ ગયા પછી એ વાત વિસ્મૃત થઈ જાય, અંધર રહી જાય. અંદરથી જો રસ આવ્યો હોય તો બીજા કા ઉદયના કાર્યોમાં જોડાતી વખતે પણ ઓલી વાત હાજર થાય, એવો રસ આવો. એવી પૂર્ણ શુદ્ધિ લક્ષ થાય છે ત્યારે પોતાને મોહાશક્તિના પરિણામ થાય ત્યારે મૂંઝવણ થાય અને એનાથી છૂટવા માટે પ્રયત્ન ચાલે. આ પરિણામનો નિષેધ આવે અને એનાથી છૂટવાનો પ્રયત્ન થાય, એ લક્ષ બંધાણાની નિશાની છે. જો એમ ન થાય તો એ પરિણામમાં રસ આવશે, રસ લઈ લેશે. લક્ષ બંધાવાના મહાશક્તિના પરિણામ થાય ખરા, પણ એ વખતે ગભરાટ થાય, મૂંઝવણ થાય, સામાન્ય રીતે મહાશક્તિના પરિણામમાં દરેક સંસારી જીવને રસ આવે, એના બદલે આ જીવને અંતઃકરણની શુદ્ધિથી એને નિર્દોષ થવું હોવાને લીધે એને એમાં અણગમો થાય, એમાં મૂંઝવણ થાય, ગભરાટ થાય, એવા એવા પ્રકારના ભાવો અંદર થવા મળે અને છૂટવા માટે પ્રયત્ન કરે આ પરિણામથી હું કેમ છૂટું, હું આવા રસથી કેમ છૂટું, એ મૂંઝાઈને છૂટવાનો પ્રયત્ન કરે. મૂંઝાયા વગર છૂટવાનો પ્રયત્ન કરે અને મૂંઝાઈને છૂટવાનો પ્રયત્ન કરે, એમાં મન થાય તો એવી યથાર્થતામાં નથી. દરેક સ્ટેજમાં યથાર્થતા સમજવી રહે છે. ના, પછી શું છે, ઉપર ઉપરનું થતું હોય. હા, લક્ષ્ય બાંધવા વાળાને, લક્ષ બાંધવા વાળાને થાય અને લક્ષ બંધાય એને પણ. એને પરિભ્રમણ થી પાછું વળવું છે માટે મૂંઝવણ થાય છે. કારણ કે અથવા પૂર્ણ શુદ્ધ થવું છે છતાં અશુદ્ધિ થઈ આવે છે તો એને મૂંઝવણ થાય છે. પરિણામ ભોગવવું પડશે ને એ પરિણામ વર્તમાનમાં, એનું ફળ ભોગવવું પડશે એટલું જ નહીં, વર્તમાનમાં એ પરિસ્થિતિ એને બરદાસ્ત થતી, સહન થતી એમ છે. એ મલિનતા પણ ગમતી નથી અને એ આકુરતા પણ પોસાતી નથી. કેમ કે આકુરતા છે, મહાશક્તિના પરિણામમાં બે છે, મલિનતા પણ છે અને આકુરતા રૂપ દુઃખ પણ છે, બે વાત. એ બે વાત એને ગમતી નથી. અથવા એ પરિણામો એને વિપરીત લાગે છે, એ પણ એને વિપરીતતા પણ એને ગમતી નથી. બીજો રસ્તો એને લાગે છે કે નહીં, આ નહીં નહીં નહીં, આ બાજુ જવું નથી મારે, આમાં આગળ વધવું નથી, એમ અંદરથી આવે. ત્યારે ત્યારે શું ત્યારે છૂટે, મૂંઝાય અને મોક્ષને મૂંઝાથી છૂટવાનો પ્રયત્ન શું કરે ત્યારે, મૂંઝાઈને પ્રયત્ન કરે ત્યારે. સહેજે મૂંઝવણ થાય, એ મૂંઝવણ કરી ઉત્પન્ન ન થાય. સહેજે મૂંઝવણ થાય અને સહેજે મૂંઝવણ મૂંઝાઈને તો મૂંઝવણથી છૂટવાનો પ્રયત્ન કરવાનો જ છે. જે જીવ મૂંઝાય, મૂંઝવણમાં કોણ રહેવા માંગે, મૂંઝવણથી તો છૂટવું છૂટવું જ થાય. એક પરિભ્રમણની ચિંતનાને મૂંઝવણ થાય ત્યારે છૂટવાનો બહુ પ્રયત્ન ન કરવો, ઠીક ભલે આવે આવવા દો, બીજું મૂંઝવણ ગમશે નહીં, મૂંઝવણ ગમશે નહીં, છૂટવાનું પણ મન થશે પણ એમાંથી છૂટવાની મુકાબલ કરવા જેવી નથી. એ માર્ગદર્શન તો સત્સંગ વગર તો મળે નહીં. મૂંઝવણ થાય ને મૂંઝવણથી છૂટવાનો પ્રયત્ન સહેજે થાય કોઈને બી, ના નહીં કહે છે કે નહીં આવા દે તું, આ તારી અશુદ્ધિ ધવાય છે, મેલ કપાય છે, કપાવા દે ભલે કપાય, આકરું લાગે એટલે ગમે નહીં ભલે આકરું લાગે. એનો અંદરની જે બધી જામી ગયેલી વાત છે ને વિપરીત, એ બધી ગળે છે, મિથ્યાત પણ ગળે છે, અજ્ઞાન પણ ગળે છે. એમ શું કરવાથી, આમ તો એનું બેકગ્રાઉન્ડ તો સાચી સમજણ જ છે. એની પાર્શ્વભૂમિ ગણીએ, બેકગ્રાઉન્ડ ગણીએ તો સાચી સમજણ છે. સાચી સમજણ વિપરીત છે, એ બધી ગળે છે, મિથ્યાત પણ ગળે છે, અજ્ઞાન પણ ગળે છે. શું કરવાથી, આમ તો એનું બેકગ્રાઉન્ડ તો સાચી સમજણ જ છે. એની પાર્શ્વભૂમિ ગણીએ, બેકગ્રાઉન્ડ ગણીએ તો સાચી સમજણ છે. સાચી સમજણમાં શું છે કે જો આ જીવ એ પરિભ્રમણ ટાળવા કાંઈ નહીં કરે તો ભયંકર ખરાબ સ્થિતિ છે અન્ય ભાવોમાં. બીજા બીજા જે ભાવ છે પશુ પક્ષીના, જળચર ખેચર ઉચર પ્રાણીઓ જુઓ, કેટલી જાતના પ્રાણીઓ છે. આ બધી વનસ્પતિમાં પાંદડે પાંદડે અસંખ્ય જીવો છે, એક એક પાંદડામાં અસંખ્ય જીવો છે. એવી ભયંકર ખરાબ સ્થિતિ છે. બસ જેમ આપણને કોઈ રોગ થાય તો રોગની ચિંતામાં કોઈ પ્રેરણાની જરૂર પડે છે? રોગ પોતે રોગી, રોગિષ્ઠ પરિસ્થિતિ પોતે જ એની ચિંતા ઊભી કરાવશે. આમાં શું થયું છે કે આપણને જે ભાવ રોગ છે, અનેક ભાવ આપણે કરતા આવ્યા છીએ અને કરી રહ્યા છીએ, તો ભાવરોગની ચિંતા નથી, રોગને રોગ તરીકે જાણતા નથી, રોગને તંદુરસ્તી જાણીએ છીએ. જેમ કોઈ માણસ રોગથી અજાણ્યો હોય એને સોજા ચડે, ખાસ કરીને કિડની ડેમેજ થાય ને ત્યારે સોજા આવે. પણ દુબળો માણસ હોય અને સોદા ચડે એટલે મોટું મજાનું રૂપાળું સારું લાગે, દેખાવ દેખાવ સારો લાગે, શોભા ન દેખાય. હવે એને રોગની ખબર ન હોય ને એમ થાય વાહ આ તો બહુ સારું થયું, તો એ સોજા કાઢવાનો પ્રયત્ન નહીં કરે તો શું થશે, મરી જશે. એ સોજા છે, અમારે હતા અમારા એક્સ પાર્ટનર એક હતા, તો નાની ઉંમરમાં ગુજરી ગયા, 33-34 વર્ષની. એ કોઈ એક ડૉક્ટર પાસે જઈ ચડેલા, પગમાં સોજો એને બી રાખી છે. અરે છે તમારા પગમાં સોજો છે ખબર નથી? તો કંઈક છે મને ખબર છે કે ભાઈ જેવું થઈ ગયું, તો મારા ખરાબ સોજો છે કે તમે 6 મહિના પછી નહીં હો કે શું કીધું એને? ઓલો માણસ ખાતો પીતો હતો, ફરતો મુસાફરી કરતો, દોડતો માણસ હતો, એને એમ લાગ્યું કે મારા ડાક્ટર કંઈ સમજતો નથી, મરવાનું કીધું એટલે એને શું કીધું કે ડાક્ટર 6 મહિના પછી તમારા ઘરે આવીને તમારું સર્ટિફિકેટ ફાડી નાખીશ, કે તમારું જે ડૉક્ટરી સર્ટિફિકેટ છે ને હું ફાડવા આવીશ 6 મહિના પછી, કે કાંઈ મને થવા નથી, કે 6 મહિના પહેલાં બી ઉગ્યો સમય ન લાગ્યા. દ્રષ્ટાંત શું છે આપણે કે રોગને રોગ તરીકે માનવા તૈયાર નહોતો એ માણસ, ભયંકર પરિણામ આવ્યું. એમ ભવરોગ થાય અને માનવા તૈયાર ન થાય. આ ભાવ મળ્યો, બહુ સારો ભાવ મળ્યો છે, કઈ ચિંતા જ કરે નહી. જે કઈ સંયોગો ની ચિંતા પાછળ, જેને જે સંયોગો હોય છે, બધા સંયોગો ની ચિંતા પાછળ જિંદગી આખી ખોવે છે, વ્યતીત કરે છે. એ ચિંતા પાછળ આગામી ભાવોની ચિંતા જ ન કરે, ભયંકર પરિણામ આવે. તો એની સમજણ જ ચિંતના ઊભી કરવા માટે પૂરતી છે, પર્યાપ્ત છે. સમજણ બરાબર કરે તો ત્યાં બધા રહે જ નહીં. એટલે તો સ્વાધ્યાય તો સમજણ માટે છે ને, સત્સંગ અને સ્વાધ્યાય છે એના માટે. આ બધી આપણે સમજણ ન હોય તો એ સમજણ આપણે આવે, કાચી હોય તો પાકી થાય, અયથાર્થ હોય તો યથાર્થ થાય. એટલા માટે તો સ્વાધ્યાય, નાનો સ્વાધ્યાયનો વ્યવહાર ગોઠવો શું કરવાનો, પરમાર્થ હેતુ રૂપ છે કે આવી બધી વિચારણા સત્સંગ અને સ્વાધ્યાયમાં થાય. ત્યારે દોષ દ્રષ્ટિમાં શું કહેવા માંગો છો? સાવ તો નિર્દોષ તો ક્યાંથી થવાનો હતો? શુદ્ધાંતકરણ થવામાં કઈ જૂના આવવી જોઈએ અને મારે એક આત્મકલ્યાણ સિવાય કંઈ કરવું નથી, બીજું જે કાંઈ મારે કરવું પડે છે ઉદયાધીન થઈને, એ તો પરવશપણે કરવું પડે છે. મારું ચાલે તો સ્વવશે હું કરું નહીં અને મારા આત્મકલ્યાણ પાછળ લાગી જાઉં, અને એમ એમ લાગવા માટે કોઈ પણ પરિસ્થિતિ હું સ્વીકારવા તૈયાર છું. કેમ કે એમ કરવા જતાં પ્રતિકૂળતા આવશે તો કોઈ પણ પરિસ્થિતિ સ્વીકારવા તૈયાર છું. નિર્વાણ પદનો અધિકારી જીવ અધિકારી થવા અર્થે આવા વિચાર કરે છે કે જો મને નિર્વાણ પદનો એટલે અનંતકાળ પર્યંત અનંત સુખ મળવાનું છે અને મને કોઈ દુઃખ તો નહીં પડે, એવી જે મને મારી દશા મારે પ્રાપ્ત કરવી છે, આટલું મોટું એચિવમેન્ટ છે, એની પાછળ મારે શું ગણતરી ગણવાની હોય? કોઈ પણ ભોગે મારે એવી વાત મારે લેવું જ છે. નિર્વાણ પદ કોઈ પણ ભોગે લેવું છે, એની કિંમત આવે છે. એમાં તો પૂર્ણ શુદ્ધિના ધ્યેયમાં એની કિંમત આવે છે. ખરી કિંમત આવી ત્યારે એને ધ્યેય બાંધ્યું, અને ખરી કિંમત એ છે એની એની બીજી રીતે શું કિંમત થાય? જીવ શરત મૂકે છે, શું કરવા નથી કરતો આ, એવી પૂર્ણ શુદ્ધિનું ધ્યેય અથવા લક્ષ્ય કેમ બાંધતો નથી? તે શરત કરે છે કે મને આમ હોય તો આમ કરું ને આમ થાય તો આમ કરું, કન્ડિશનલ વાત છે. ગમે તે મેથી પાકું, વાધિ વ્યાધિ ઉપાધિ ગમે તે થાય ને, ઉપસર્ગ પરિસર ગમે તે આવી પડવાની, કન્ડિશનલ વાત હોય તો એ લાયક જ નથી, પાત્ર જ નથી. એક પ્રાઇમ મિનિસ્ટરને મળવું હોય તો કન્ડિશન કામમાં નથી આવતી. ધંધો બંધ કરીને, ઘર બંધ કરીને, બધું બંધ કરીને એને મળવું પડે, આ તો ત્રણ લોકના નાથને મળવું છે, એમાં શું કામ આવે? એટલે પાત્ર જીવનો એવો નિર્ણય હોય છે જે 128મો પત્ર છે. કે કોઈ પણ આદિ વ્યાધિ ઉપાધિ ઉપસર્ગ પરિસર ગમે તે આવી પડો, મારે આ કરવું છે. કોઈ પણ ભોગે મારે ગમે તે કિંમત ચૂકવવા હું તૈયાર છું, આ અભિપ્રાયમાં આવી જાય. આવો નિર્ધાર કરતા સેકન્ડો લાગે છે, વધારે ટાઈમ નથી લાગતો. નિર્ધારિત પૂર્ણતાનું લક્ષ છે, લક્ષ એનું નામ કે ખસે નહીં, એનું નામ લક્ષ. વળી પાછું ભૂલી જાય, ઉદયમાં આવેલો જાય એમ નહીં. ઉદયના કાર્યો વખતે પણ લક્ષ એ જ રહે, ગમે ત્યારે પણ એનું લક્ષ ફરે નહીં અને ફોર્સ તૂટે નહીં. ફોર્સ તૂટે નહીં ને લક્ષ ફરે નહીં ત્યારે લક્ષ બંધાણું સાચું. પણ પછી હું તો ભૂલી ગયો, તને આ કામમાં લાગી ગયો અને લક્ષ નથી બંધાણું. આ બધા સિમ્પટમ્સ છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિની અપૂર્વ ભાવના ઉત્પન્ન થઈ જાય, લક્ષ જેવું બંધાય કે સ્વરૂપ પ્રાપ્તિ જલ્દી કરવી છે. પણ સ્વરૂપ કેવું કે જેની પ્રાપ્તિ કરવી છે, એટલે સ્વરૂપની ખોજ ચાલુ થઈ જાય. અને આટલું જ મારું પ્રયોજન છે કે પ્રયોજનની તીક્ષણ અને સૂક્ષ્મ દ્રષ્ટિ રહીએ. મોટો ફેરફાર તો એ છે વર્તમાન પર્યાયનો કે પ્રયોજનની તીક્ષ્ણ અને સૂક્ષ્મ દ્રષ્ટિ રહીએ, એનું ખાસ લક્ષણ છે. અને તે દ્રષ્ટિને લઈને એવી દ્રષ્ટિ સાધ્ય થઈ હોવાને લીધે પોતાના ચાલતા પરિણામોનું સતત અવલોકન ચાલે, નહીતર તૂટી જાય. ઘડી ચાલે ઘડી ન ચાલે, ઘડી ચાલે ઘડી ન ચાલે, પૂરું સતત ચાલે એમ થઈ જાય. એટલે લક્ષ કેમ છે અને આ બધા લક્ષ થયું છે અને આ બધા લક્ષણ છે. સાવધાની જે આવી એ જ વાત મૂકી છે કૃપાળુદેવે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ મુમુક્ષુતા એટલે દ્રઢ મોક્ષેચ્છા એટલે મોક્ષ અભિલાષા. ઉત્પન્ન થવાનું કારણ એ છે, ઉત્પન્ન થવાનું સ્વરૂપ એ છે, લક્ષણ એટલે સ્વરૂપ એ છે કે પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા, એનું અવલોકન ચાલુ થઈ જાય, નિષ્પક્ષ અવલોકન ચાલુ થઈ જાય. મારો દોષ હોય તો મારે બચાવ કરવાનો સવાલ નથી, મારો દોષ હોય તો મારે સ્વીકારી લીધો. દોષ દોષ છે, ગુણ ગુણ છે. દોષ ને ગુણ ને કહું, ગુણ ને દોષ ને કહું. સવાલ જ નથી, કોના માટે બાંધછોડ કરવી? અપક્ષપાતતા માંથી કાલે વાત વાંધી, અભિપ્રાય છે, અભિપ્રાય નો વિષય છે. પૂર્ણતાનું લક્ષ થાય ત્યારે મોટા ભાગના વિપરીત અભિપ્રાયો છે તેમ થઈ જાય. કેમ કે આ લક્ષની અંદર એક નવો સુપ્રીમ ક્વોલિટીનો અભિપ્રાય ઘડાનો. સુપ્રીમ ક્વોલિટી એટલા માટે કે એથી ઊંચું કોઈ પદ નથી, પૂર્ણ શુદ્ધિથી ઊંચું કોઈ પદ નથી. તો એનો જે નિર્ણય થયો એ અભિપ્રાય પૂર્વક થયો, અને એ અભિપ્રાય એથી વિરુદ્ધ એવા અભિપ્રાયોને હર્ટ કરે છે. સિદ્ધાર્થે નહીં એટલે નહીં, ન જોયું એટલે ન જોયું. એ તો દોષને કાઢવા માટેનો જે પુરુષાર્થ છે ને એનો કંપો ઉપડે, ધીમો ધીમો ન હાલે, ફોર્સથી હાલે. ચાલવાની પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કરવી છે એ મહાવિવેક છે, અને એની સામે અવિવેક લડવા આવવાનો. એક વાર કારણ કે અત્યાર સુધી જીવન બધું અવિવેક થી જીવો છે, એટલે એની સામે આવશે લડવા. વિવેક મલ અને અવિવેક મલ ની અંદર માં લડાઈ ચાલશે. અને અંદર માં મલ્લ લોકો લડે ને, મલ એટલે પહેલવાન, પહેલવાન લોકો એ લોકો લડે ને, કેમ કે બે બળવાન છે. પેલો અનાદિનો બળવાન છે પ્રકૃતિગત, આ નવો વિવેક ઉત્પન્ન થયો એ પણ સ્વભાવ મલ લેવા માટે આવ્યો છે, એ બળવાન છે. એટલે એને મલ નામ આપ્યું, પહેલવાન. અંદર માં આવું ચાલે, એક વખત તો બરાબર ચાલે, સરખાઈ નું ચાલે, પછી શાંત થાય, ધીરો થાય, ગંભીર થાય, ઠરે પછી ઠરે. પેલા તો લડે, ઠરે નહી, લડે પેલા. ગમે એટલો ટાઈમ જાય, લડે એટલે લડે, સરખાઈ નો લડે. ઓળખાણ થઈ આવવાની ને, ભક્તિ શેના થઈ આવવાની, ઓળખાણ થઈ આવવાની ને એ પેલા ના સ્ટેજમાં બધું ભજી જાય છે. પછી સત્પુરુષ ને ઓળખે અને ભજે, પછી ઓલા ઉભા થાય નહીં. એટલો અમુક પ્રોસેસ તો લડાઈનો પહેલા થઈ ગયો છે. લોટ ગળાઈ તો ગયો છે, હવે ચાલવાનો જ બાકી છે. વિન્ડો બાંધતા પહેલા અમુક પ્રોસેસ થઈ ગયો, પહેલા પેલો અમુક પ્રોસેસ થઈ જાય છે, પછી નિર્મળતા આવે છે. નિર્મળતાને કારણે ઓળખાય છે. શેનાથી ઓળખાય છે? નિર્મળતાને કારણે ઓળખાય છે. ઓળખાય છે ભલે પાછો એની ધૂન ચડે. એની પાછળ લાગી જાય, એ પાછી ગડબડ છે. કે એને છોડે જ નહીં પછી. તું પણ આત્મકલ્યાણ કરવા નીકળ્યો હતો ને, કહ્યું બધું ભૂલી જાઓ. અત્યારે હવે આપણને માં મળી ગયું. અને એનાથી કાઢવો મુશ્કેલ. એવું છે, કાઢે સવાર બે ને કાઢ્યા કે ને, ઈડર લઈ ગયા સાયલામાં ન બતાવે તેને, વિજ્ઞાન ન આપત, કેમ ઈડર લઈ ગયા છે? ચાલુ જો પણ કાઢવા માટે પ્રયોગો કરવા પડે છે. બહાર કાઢવો હોય જીવને એટલું સહેલું નથી. ઉદાસીનતા વધતી પ્રસાદ થઈને એમાંથી પસાર થઈને એ સમજવા જેવો વિષય છે. સાંભળીને સમજવા કરતા જરા અંદરની પરિસ્થિતિ એવી છે કે બહુ ભાષાનો એટલો બધો વિષય નથી, એટલો ભાષાનો વિષય નથી. ફિલિંગ નહીં છે ને, ફિલિંગ પોઝિશન છે એટલી ભાષાનો ન આવે. ભાષા પર વધીને જાય તો ભાષા તો ભાવને પકડવાનો ચીપ્યો છે, ભાવને પકડવા માટેનો વચ્ચે ચીપ્યો છે. પકડવો એટલે ભાવને પણ ચીપ્યા ને નહીં, ભલે ચીપ્યો પકડ્યો હોય તો ચીપ્યાથી જે ચીજ પકડવી છે એમાં ચીપ્યો પકડવો પડે. ભાષા છે એ ભાવને પકડવાનો ચીપ્યો છે, ભાવને પકડવા છે ભાષાને નહીં. ભાષાને પકડ્યા વિના ભાવ નહીં પકડે એમ, ચીપ્યાને પકડ્યા વગર ચીપ્યાની વચમાં ચીજ નહીં આવે. પણ છતાં એ ભાવને પકડવો છે, વસ્તુને પકડવી છે, ચીપ્યાને નહીં. પ્રયોજન ચીપ્યાને પકડવાનું નથી, વસ્તુને પકડવાનું. પ્રવેશ ભાવ છે પણ સમજવા માટે આપણે એક આખો આર્ટિકલ મંગળ પ્રારંભનો આના ઉપર લીધો છે. ત્યાં બધો વિસ્તાર કર્યો છે, બધું ઉપર ઉપરની ભૂમિકા છે, સહેજે સહેજે કેવી આવે એ બધો વિસ્તાર કર્યો છે. ભાવ પકડે એ બીજી વાત છે, ભાષા સમજાય એ બીજી વાત છે, અને ભાવ પકડે એ બીજી વાત છે. એટલે પૂર્ણતાના લક્ષ્ય પછીનું સ્ટેજ છે એ ચાલતા પરિણામોને નિષ્પક્ષપણે જોવાનું છે, અને એ પ્રક્રિયાને કારણે પછી એ વારંવાર ચાલે છે, સતત ચાલે છે. એ પ્રક્રિયાને કારણે જીવનો સ્વચ્છંદ નામનો મહાદોષ છે એના ઉપર પ્રહાર થાય છે. પૂર્ણતાના લક્ષ્ય વખતે અભિપ્રાય બદલાનો, પણ સ્વચ્છંદ ઉપર પ્રહાર કરવા માટે નિષ્પક્ષ અવલોકન જરૂરી છે. નિષ્પક્ષપણે પોતાના દોષોનું અવલોકન કરે તો સ્વચ્છંદ છે એ ગળી જાય, અને સ્વચ્છંદ ગળે પછી એ રોગના ત્રણ કારણ અહીંયા લીધા છે. સ્વચ્છંદ ગળે પછી એ રોગના ત્રણ કારણ લીધા. કાલે આપણે પહેલું કારણ વાંચ્યું હતું, બીજા બીજું કારણ ચાલતું હતું ત્યાં સુરતમાં. આ લોકની અલ્પ પણ શુભેચ્છા એ પ્રકારનો જે અભિપ્રાય, અભિપ્રાયમાં ક્યાંય બી સુખ બુદ્ધિ કે આધાર બુદ્ધિ ત્યાં જ્ઞાન દશા તો હોય જ નહીં, ત્યાં જ્ઞાન દશા તો હોય જ નહીં. પણ તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ છે પહેલા, મુમુક્ષુતામાં એવા પરિણામ હોય ત્યારે પણ પોતાને વિચારવું ઘટે છે કે હું આત્મા ત્રિકાળ સત પરમાનંદ રૂપ છું એ વાત કેમ ભૂલી જાઉં? જે લક્ષનો વિષય છે તે વિસ્મરણનો વિષય કેમ થઈ જાય છે? લક્ષ તો કાયમ કકે છે. આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલા હોય છે, અને તે હોવાના કારણો એવા છે કે નિશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી. પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ, ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે એની દ્રઢતા આવી નથી. એની દ્રઢતા વૈચારિક ભૂમિકાથી પણ આવી નથી. એટલે ક્યાંય ને ક્યાંય આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિ રહી જાય છે. અને જો સારા સંયોગો પ્રાપ્ત હોય, સાયન્સ અનુકૂળ સંયોગો જો પ્રાપ્ત હોય તો એને વધારવાના પરિણામ થયા, એને સાચવવાના પરિણામ થયા. એને બરાબર સાચવું, એને જાળવું, એને વધારવું, એટલે સાવધાની ત્યાં રહે. જ્યાં સાવધાની સંયોગો ઉપરની છે ત્યાં અસંગ તત્વની, નિજ તત્વની સાવધાની ઉત્પન્ન થઈ શકે નહીં. સાવધાની શું છે? એલર્ટનેસ છે. સાવધાની પોતે શું છે? જાગૃતિ છે. તો પરમાં પણ સાવધાની રહીએ, સંયોગમાં પણ સાવધાની રહીએ, જાગૃતિ રહીએ, અને સ્વરૂપમાં પણ જાગૃતિ રહીએ. બે જગ્યાએ જાગૃતિ ન રહીએ, કોઈને ન રહીએ. કોઈ ગમે તેટલો સમર્થ પુરુષ હોય એને બે જગ્યાએ સાવધાની વિરુદ્ધ વિષયમાં ન રહીએ. જ્ઞાનીઓને સ્વરૂપમાં સાવધાની છે, ઘણા સમર્થ છે, તો પણ એને સંયોગોમાં સાવધાની નથી. રાજ વહીવટ ચલાવતા હોય તોય તે રાજ વહીવટનો દ્રષ્ટાંત એટલા માટે છે, બીજા બધા વહીવટ એની નીચેના છે. આમાં તો ઘણા ખાતા ફાળવવા પડે પ્રધાનોને, આખું બધું સેક્રેટરીએટ જોઈએ વહીવટ ચલાવવા માટે. એવું બધું હોવા છતાં સાવધાની નથી અંદર. એવડી મોટી વાત છે. ત્યાં તો હજી પરની સાવધાની છે, બહુ શરૂઆતમાં તો પરની સાવધાની છે, આ તો જ્ઞાન દશાની અંદર સ્વરૂપની સાવધાની છે. અને મુમુક્ષુ દશા સ્વરૂપ સાવધાનીની પ્રયત્ન દશા છે. જ્ઞાન દશામાં એક સ્વરૂપમાં જ સાવધાની છે, બીજે ક્યાંય સાવધાની નથી. અને અજ્ઞાન દશામાં સંયોગની ને રાગની સાવધાની છે, અને સ્વરૂપની અસાવધાની છે. હવે વચલી જે ભૂમિકા છે મુમુક્ષુને, એમાં એ પરની સાવધાની છોડવાનો પ્રયત્નવાન છે, અને ક્યાંક ક્યાંક છૂટવાની શરૂ થઈ જાય. પરની સાવધાની છૂટવાની શરૂઆત પણ થઈ જાય, અમુક વાતની સાવધાની છૂટવા જ મળે. જે પહેલા ઝીણી ઝીણી બાબતમાં ચીકણા પરિણામ કરતો હતો એ બધી સાવધાની છૂટી જાય. નાની નાની બાબતો તો પહેલા છૂટી જાય, પછી મોટી કોઈ વાતની પકડ આવતી હોય અને સાવધાની રહેતી હોય એ સાવધાની પણ મુમુક્ષુ પ્રયત્ન કરીને છોડે છે. એમ વાત છે. સત્પુરુષના ચરણ સાનિધ્યમાં આત્મકલ્યાણ સુગમતાથી થાય છે, અને નહીતર એકલા હાથે કામ કરવું ઉતરી જાય એવી વાત છે.
એમાં ભવિષ્ય જીવન